વીર સંવાદ 2487 શ્રાવણ સુદ ત્રીજ સોમવાર તારીખ 14-8-61 ના દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસર શાસ્ત્રની ગાથા 14 ના ભાવાર્થ ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન 37 નું.
નમો ડોય સૌરિયંતાણમ નમો ડોય સૌદાનમ નમો ડોય સૌરિયાંગ નમો ડોય સૌજાયાણમ નમોનુ સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમી મંગળમ કુંકુંદારી ઉજેન્દ્ર મંગળમ નમઃ સમજાય સ્વાનુભૂત્યાચકાસ્તિ ચિત સ્વાય ભવાય સર્વાદા.
એની 14મી ગાથાનો ભાવાર્થ ચાલે છે. એમાં શું કહે છે જો ભાવાર્થમાં થોડું ચાલ્યું છે. એમાં એમ કહ્યું કે આ આત્મા વસ્તુ જે છે પદાર્થ અનાદિ અનંત ધ્રુવ, એની દ્રષ્ટિની અપેક્ષા એ કર્મનો એને સંબંધ નથી. એમાં પર્યાયોના ભેદો પણ તે દ્રષ્ટિના વિષયમાં નથી. એ દ્રષ્ટિમાં ગુણ ગુણી ભેદ પણ નથી અને એ દ્રષ્ટિમાં વિકાર સહિત પણ સુખ દુઃખની કલ્પના સહિત પણ વસ્તુમાં નથી. એવી આત્માના એક સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરવી એને શુદ્ધ નયનો વિષય અને એને સમ્યક દર્શન કહે છે. સમજાય છે? કઈ સમજાણું? ત્યારે અહિયાં ભાવાર્થમાં એની ચાલતી ભાષામાં જરૂર સમજાવે છે જયચંદ્ર પંડિત. અનાદિથી આત્માનું સ્વરૂપ શુદ્ધ ચિદાનંદ ધ્રુવ એક રૂપ છે. એને જાણ્યા વિના વર્તમાન દશામાં રાગ કે અલ્પજ્ઞપણું કે નિમિત્તના સંબંધપણું એ દ્રષ્ટિ તો પર્યાય બુદ્ધિ છે, વર્તમાન બુદ્ધિ છે. અને એ દ્રષ્ટિએ અનાદિથી દુઃખી થઈને પરિભ્રમણ કરી રહ્યો છે. એને અનાદિ અનંત એક આત્માનું જ્ઞાન અનાદિથી નથી. ભગવાન આત્મા આદિ અંત વિનાનું ચૈતન ઘન, ભાવ સ્વભાવનો પિંડ, એનું અનાદિનું જ્ઞાન અનંતકાળમાં એક સેકન્ડ પણ એને કર્યું તે બતાવનાર સર્વજ્ઞનું આયમ છે. આયુષ્કાર તેને કેનાર કેમ કે અનાદિ આદિ નહીં અંત નહીં એવું અનાદિ નિધન નામ આદિને નાશ વિનાનું એવું તત્વ જેને સર્વજ્ઞ પરમાત્માએ પ્રત્યક્ષ કર્યું અને ત્રણકાળ ત્રણલોકના પદાર્થ પણ જેને પ્રત્યક્ષ કર્યા એવા સર્વજ્ઞ ભગવાને પર્યાય બુદ્ધિનો એકાંત મટાડવા ત્રિકાળ જ્ઞાન સ્વભાવ શું છે એને ભગવાને બતાવ્યા. તેમાં એટલે સર્વજ્ઞના આજ્ઞામાં શુદ્ધ દ્રવ્યાર્થી નહીંથી એમ બતાવ્યું. શુદ્ધ દ્રવ્ય એટલે કાયમી સ્વભાવ, એના પ્રયોજન વાળું જે જ્ઞાનનું પડખું. સમજાય છે? કાંઈ ભગવાન આત્મા સચ્ચિદાનંદ ધ્રુવ નાયક ભાવ એવા શુદ્ધ દ્રવ્યને બતાવનાર જે જ્ઞાનનું પ્રયોજન શુદ્ધ સ્વભાવને બતાવવું છે એવા જ્ઞાનની અપેક્ષાવાળો જે શુદ્ધ દ્રવ્યાથી નહીં કે આત્માનો એક અસાધારણ ચૈતન ભાવ છે એમ બતાવ્યું. આજ્ઞામાં આજ્ઞામાં એટલે બાહ્ય આજ્ઞામ પણ અંદરના જ્ઞાનમાં પણ આજ્ઞામાં એના ખ્યાલમાં આવે એટલે આજ્ઞામાં એમ બતાવ્યું કે असाधारण चैतन्य भाव एक रूप चैतन्य ज्ञान से आनंद से ध्रुव धाम चैतन्य प्रभु से ये अखंड है। एमा अवस्था ना भेदो के गुणगुणी ना भेदो एक रूप मा ये त्रिकाल नित्य प्रभु आत्मा से अनादि अनंत से तेने जानवा थी पर्याय बुद्धि नो पक्षपात मटी जाय छे। समझाय छे? अनादि काल थी वर्तमान संयोग संबंध ने जोबो ने वर्तमान राग ने अल्पज्ञ अवस्था ने लक्ष्मा लई ने एटलो स्वीकार करवो ये तो मिथ्या दृष्टि दुख दृष्टि અને ત્રિકાળી જ્ઞાયક ભાવ ચૈતન ભાવનો અનાદર ભાવ વિરાટક ભાવ એ દુઃખદાયક સંસાર છે। એ સંસારથી મુક્ત થવા ભગવાનના આજ્ઞામાં એમ કહેવામાં આવ્યું કે ભાઈ શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ ત્રિકાળમાં એક રૂપતા છે, એક રૂપમાં અખંડતા છે અને અખંડ પદાર્થ એ ત્રિકાળ નિત્ય છે। એને જાણવાથી એટલે કે જ્ઞાનની દશાને અંતર્મુખના કાયમી સ્વભાવ તરફ વાળવાથી વર્તમાન અંશ બુદ્ધિનો એકાગ્રપણ થી પક્ષપાત એનો મટી જાય છે। પક્ષપાત મટી જાય પર્યાય વહી જાય છે એમ નથી, સમજાણું કાંઈ પર્યાય છે, ગુણો અનંત છે, કર્મનો નિમિત્તનો સંબંધ પણ છે, પણ ત્રિકાળાનાદિ અનંત ચૈતન્ય સ્વભાવ એના અંતર્મુખ દ્રષ્ટિ કરતા વર્તમાન દશાના અંશ પૂરતો જે પક્ષપાત અનાદિનો છે એ મટી જાય છે। સમજાણું કાંઈ? પરદ્રવ્યોથી પછી પર્યાય મટી જાય છે તે શું છે કે છે કે શરીર કર્મ આદિ અનંત જે પરવસ્તુથી તેનું ભિન્ન સ્વરૂપ ભાસે છે તેમના ભાવોથી કર્મ આદિનો વિપાક ને શરીર આદિની અવસ્થાઓ એનાથી પણ ભગવાન ચૈતન્ય જ્ઞાયક ભાવ તે દ્રષ્ટિએ ભિન્ન ભાસે તેમના નિમિત્તથી થતા અને કર્મના અનુભાગ ને વિપાકના રસનું નિમિત્ત અને પોતાના જે થતા તેના નિમિત્તના સંબંધમાં પુણ્યને પાપ કામને ક્રોધ દયાને દાન એવા જે વિકારી વિભાવ ભાવ એનાથી પણ પોતાના આત્માને ભિન્ન જાણી, સમજાણું ખાય? પર વસ્તુથી જુદો, પર વસ્તુના પાકથી અવસ્થાથી જુદો અને પર વસ્તુના સંગે સંબંધે થયેલા શુભાશુ વિકારી વિભાવ એનાથી ભગવાન જ્ઞાયક મૂર્તિ જુદો એમ જાણી તેનો અનુભવ જીવ કરે, એનું વેદન જ્ઞાન આનંદનું કરે ત્યારે પરદ્રવ્યના ભાવરૂપ પ્રણમતો નથી, ત્યારે પરદ્રવ્યના નિમિત્ત સંબંધે નિમિત્તના જે ભાવ નિમિત્તમાં એના સંગે ભાવ થતા એ રૂપે થતો નથી। એના તો કહ્યું હતું તેમના ભાવોથી અને નિમિત્તથી થતા પરદ્રવ્યના ભાવો રૂપ પ્રણમતો નથી, એટલે કે કર્મના નિમિત્તના સંબંધવાળી જે દ્રષ્ટિ હતી અને એને લઈને સંબંધમાં જે ભ્રમણાને અજ્ઞાન ઉત્પન્ન થતું હતું એ સ્વભાવની ત્રિકાળ ચૈતન્ય સત્તાની અંતરદ્રષ્ટિના સંભાવથી એ વિકારની એકતા બુદ્ધિ એ પ્રણમતો, સમજાણું કાંઈ? બહુ પણ વાત, આ તો મૂળ રકમની વાત છે, એટલે મૂળ રકમની વાત તો સમજવા માટે એને ઘણો પ્રયાસ અને સાવધાની જમીન એ ચીજ એવી છે કે એમ ને એમ આમ નામ બાય કઈ કરવું અને ધરવું ને મૂકવું એવી કલ્પનાઓ એ કલ્પનાથી કઈ હાથ આવે એવી, સમજાણું કઈ? ભગવાન આત્મા એક સેકન્ડ ના અસંગ ભાગમાં કાળનો જેને ક્રમ લાગુ પડતો નથી, કાળનો જેને ભેદ લાગુ પડતો નથી, એવી જ્ઞાયક ધ્રુવ ચૈતન સત્તા એની દ્રષ્ટિ કરતા જે આત્માનો અનુભવ મતિ શુદ્ધ જ્ઞાનમાં એનો અનુભવ થાય ત્યારે પરદ્રવ્યના ભાવ રૂપે એટલે વિકારપણે તે પરણમતો નથી. સમજાણું કાંઈ? તેથી કર્મ બંધાતા નથી, તેથી તેને નવા કર્મોનો સંગ સંબંધ રૂપી બંધ એને થતો નથી અને સંસારથી નિવૃત્તિ થઈ જાય. ભગવાન આત્મા એક સમયનો પૂરો ચૈતન્ય પ્રભુ અંતર્મુખના દ્રષ્ટિમાં લેતા અને તે સન્મુખ થઈને સ્થિરતા કરતા ક્રમે એની સંસારના ઉદય ભાવ નાશ થઈ જાય, એને સંસાર ભાવની નિવૃત્તિ થઈ જાય છે, એને દુઃખની દશાનો અભાવ થઈ જાય છે. સમજાણું કાંઈ? માટે પ્રિયાર્થિક રૂપ વ્યવહાર લઈને એટલે કે એને કર્મનો સંબંધ નથી, એને વર્તમાનમાં ક્ષેત્રની આકૃતિ અસંખ પ્રદેશની ભિન્ન ભિન્ન આકૃતિ પર્યાય નહીંથી જે અવસ્થાથી જોવામાં આવે છે એની અનંત ગુણની એક એક પર્યાયમાં હાનિ વૃદ્ધિ જોવામાં આવે છે, ગુણભેદ જોવામાં આવે છે અને હરખ સુખના દુઃખ સુખના કલ્પના જોવામાં આવે, એ તો પર્યાય નહીં નો વિષય છે, અવસ્થા દ્રષ્ટિનો વિષય છે. એવા પર્યાર્થિક રૂપ વ્યવહાર લઈને ભેદને જોનાર જ્ઞાનના અંશથી એને ગૌણ કરી નાખીને અભાવ નથી કહી પણ તેને લક્ષમાં છોડાવવા માટે વર્તમાન કર્મનો સંબંધને વિકાર દશા અને અનેકતા દશાના પર્યાયમાં હોવા છતાં તેને ગૌણ કરી એનો આશ્રયને એની સત્તાનું ધ્યેય લક્ષમાંથી છોડાવી ગૌણ કરીને જૂઠું છે એમ કહ્યું છે કે પાંચે બોલો કર્મનો સંબંધ નથી, આત્માના અસંગ પ્રદેશની આકૃતિ ભિન્ન ભિન્ન થાય એ પણ નથી, એ એને ગૌણ કરીને જૂઠું છે એમ કહ્યું છે. પણ એની અવસ્થામાં ના સંબંધ બિલકુલ નથી, આકાશના ફૂલ જેવી એ વાત હતી એમ નથી અને શુદ્ધ નિશ્ચય લઈને સત્યાર્થ કહી ભગવાન આત્મા તરફના વલણ વાળાના ધ્યેયને સાચું કહી જ્ઞાનનો જે ભાગ અંતર ત્રિકાળ જ્ઞાયક ભાવ તરફ વળે અને એ ચીજ જે અંતર સામાન્ય ભૂત દ્રષ્ટિમાં બહે એને અહીંયા ભૂતાર્થ સત્યાર્થ સાચી વાત કહેવામાં આવી છે, તેનું આલંબન લીધું છે. સ્વભાવ તરફ વાળવા માટે તેનું આલંબન આપ્યું, વિકારના પર્યાય ભેદથી દ્રષ્ટિ છોડાવી અને ત્રિકાળ જ્ઞાયક ભાવ વાળવા એને આલંબન એ જાતનું આપ્યું છે. વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી પૂર્ણ અમુક જેટલે અંશે સ્થિરતા અંદરમાં એકાગ્રતા દ્રષ્ટિ આદિને થઈ પછી તેનું આલંબન પણ રહેતું, પછી તેમાં અંતર્મુખ વળવું એ પણ રહેતું નથી. આ કથનથી એમ ન સમજી લેવું કે શુદ્ધ નહીને સાચો કહ્યો એટલે કે કાયમી સ્વભાવ જે ધ્રુવ ચૈતન તેને સચ કહ્યો તેથી અશુદ્ધ નહીં સર્વથા જૂઠી છે, તેથી ગુણ ભેદ નથી કે વિકારની અવસ્થા એનામાં નથી કે કર્મનો સંબંધ સંયોગ રૂપે નથી એમ ન જાણવું. સમજાણું કાંઈ? એમ માનવાથી સર્વથા એ પ્રમાણે માનવાથી તો વેદાંત મતવાળાઓ જેવું સંસારને સર્વથા અવસ્થુ માને. વેદાંત મત નિશ્ચયનું વાત કરવા ગયા પણ તેની પર્યાયો ગુણભેદો વિકારો એનામાં બિલકુલ નથી એમ માને છે. એમ છે નહીં, ભગવાન આત્મામાં ગુણભેદ પણ ગુણો અનંત છે, ક્ષણે ક્ષણે અસંગ પ્રદેશ ની આકૃતિ પણ પોતાના કારણે નિમિત્ત સંબંધે પરણમી રહી છે. ગુણોની અનેક ગુણોની અનંત અવસ્થામાં પણ એક એક પર્યાયમાં હાનિ વૃદ્ધિ નું પરિણમન થઈ રહ્યું છે. અને કર્મથી વિકારથી કર્મના સંબંધે થતો વિકાર એના સહિત પણ પર્યાય દ્રષ્ટિમાં તો છે, બિલકુલ નથી એમ નથી. તેથી એમ માનવાથી સંસારને સર્વથા અવસ્તુ માને એ તો માયા કહે છે. આ પર્યાય વિકાર એ તો યામાં એ નથી, માયા યામાં એ તે નથી, એમ નથી, એ કાયમી ચીજ નથી. પણ ક્ષણિક વિકાર અવસ્થા કે ક્ષણિક નિર્મળ અવસ્થા કે ગુણના અનંતા પ્રકાર જીવમાં છે અસહાય દરેક ગુણ, એવો ભગવાન આત્મા બિલકુલ એક જ રૂપ છે એમ નથી. સમજાનું કાંઈ એમ માનવાથી એકાંત પક્ષ આવી જશે, સર્વથા એકાંત પક્ષ. એકલો ધ્રુવ ને એક જ રૂપ સર્વથા માને, અવસ્થાનો પક્ષપાત છોડાવવા, અવસ્થાને ભેદોને અસત્યાર્થ કયા હતા એને બિલકુલ ન માને તો મિથ્યા આવી જશે. તો વિપરીત માન્યતા, વિપરીત રૂચિ, અનાદિનો એકાંત મિથ્યા છે તે મિથ્યા થઈ જશે. સમજાણું કાંઈ એ રીતે શુદ્ધનજ નું આલંબન પણ એકલો ધ્રુવ સ્વભાવ નું આલંબન જે કારણે પર્યાયના લક્ષને છોડાવી પક્ષપાત છોડાવવા માટે કહ્યું છે. પણ એ પક્ષપાત છોડાવવા કહેતા વસ્તુ જ નથી એમ જો માને, આત્મામાં અનંત ગુણો કે પર્યાય ભેદ કે વિકાર કે દુઃખ સુખની કલ્પનાનું અસ્તિત્વ નથી એમ માને તો વેદાંતિઓની જેમ મિથ્યા દ્રષ્ટિ પણ લાવશે. સમજાય છે કાંઈ? નીચેની કેટલીક વાતો સાંભળે ને એટલે વેદાંત વાળાને પણ એમ લાગે ને આ તો આપણી હારી બધો મેળ ખાય એવી વાત છે એમ નથી. આ વાત જ કોઈ બીજી છે. સર્વજ્ઞ ભગવાને પ્રત્યક્ષ જોઈને છે અને શાસ્ત્ર જ્ઞાન થી અનુમાન થી અને કઈ રીતે છે એમ પણ નક્કી કરાયું છે અને એમ નક્કી થઈ શકે છે. એમને માની લે કે આત્મા શુદ્ધ શુદ્ધ એક રૂપ એક રૂપામાં ગાયો છે. તમને કહ્યું શ્રીમદ એક છે, કારણ કે સમયસર વાંચતા કેટલાક ને એક જ આત્માની માનતા થઈ જાય છે એમ નથી. આત્મા અનંત છે, પરમાણુ આદિ પુદગલો અનંત છે, ધર્માસ્તી અધર્માસ્તી આકાશ પણ એક એક છે, કાળના દ્રવ્યો અણુઓ પણ અસંખ્ય અનાદિ અનંત સત્તા શાશ્વત ધરાવે છે. એક આત્મા પણ અનંત ગુણો શાશ્વત પણ રહેલા છે. એક આત્મામાં અનંત અનંત જ્ઞાન દર્શન આદિ સંખ્યા એ હો કાળે ટકતા એમ નહીં, સંખ્યા એ એક આત્મામાં અનંત અપરિમિત ગુણ શાશ્વત રહ્યા છે. દ્રવ્ય શાશ્વત છે, ગુણ પણ છે, એની સાથે શાશ્વત છે. એને બિલકુલ ભૂલી જાય અને માને જ નહીં તો વેદાંત નો મત થઈને મિથ્યા દ્રષ્ટિ પણ લાવશે. માટે સર્વનયુના કથનચિત રીતે સત્યાર્થપણું શ્રદ્ધાન કરવાથી વ્યવહારનો વિષય પણ છે, નિશ્ચયનો વિષય પણ છે, ભેદ પણ છે, અભેદ પણ છે. જે જ્ઞાનની અપેક્ષાથી કોઈ રીતે કહ્યું છે તે રીતે તે સત્યાર્થપણું છે. સમજાણું કાંઈ? અરે વાત આ એવી તો પાદરી વ્રત નિયમ ને પૂજા અને ભક્તિ કરે તો ધર્મ થઈ જાય, ગયા પાડે તો ધર્મ એનું પથ હતું, એનું હતું રખડવાનું. અરે પ્રભુ તારી ચૈતન્ય નાટક ની રીત કોઈ અલૌકિક છે. તારી લીલા એક રૂપણ છે, અનેક રૂપણ છે, દ્રવ્ય રૂપણ છે, પર્યાય રૂપણ, નિર્મળ પણ છે, મલિન પણ છે, ભેદ પણ છે, અભેદ પણ છે, અનંત પણ છે, એક પણ છે. સમજાણું કઈ? જે જે અપેક્ષા એ તે વસ્તુ કીધી, તે તે અપેક્ષા એ બરાબર છે. એક જ ચૈતન્ય ની લીલા એવી છે, અનંત અનંત છે, ભિન્ન ભિન્ન છે, સ્વતંત્ર છે. એ છે સર્વનયો ન કથનચિત રીતે સત્યાર્પણો શ્રદ્ધાન કરવાથી. એમ કીધું તો સર્વનયો નો આશ્રય કરવાથી એમ નહી, કે જો બધા નયો ને સત્યાર્થ માનવી એટલે આશ્રય કરવો ને એનું લક્ષ્ય કરવાને સમ્યક દર્શન કહ્યું છે, એમ નહી. એક રૂપ છે, અનેક રૂપ છે, શુદ્ધ વસ્તુ છે, પર્યાય અશુદ્ધ છે, એમ જે જે નયે જે જે કહ્યું તે તે રીતે તેને સત્યાર્થ છે. બધા નયો નો સરવાળો કરીને બધું હાથું છે. સત્યાર્થનું શ્રદ્ધાન કરવાથી સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે, પણ તે બધા નયો નો આશ્રય કરવાથી એમ નહી. સમજાણું કઈ? આશ્રય અને અવલંબન તો ભગવાન જ્ઞાયક મૂર્તિ છું, એનો અવલંબન ને એનો આશ્રય કરવાથી જ એને ધર્મ થાય. પણ બધા નયો એ કહેલી વાત એને કથનથી સાચી છે માનવી તો જોશે.
બરાબર
સમજાણું કઈ? આઈ પાછા સર્વનયો ના કથન રીતે સત્યાર્પણો શ્રદ્ધાન કરવાથી વાત એ તો છે એમ માનવું, પણ બધા નયો નિશ્ચય થી પણ મોક્ષ થાય ને વ્યવહાર થી પણ મોક્ષ થાય એમ નથી. આઈ વાત આઈ તો વ્યવહાર ને લક્ષે રાગ થાય છે, અને એ પણ એક છે ખરું નથી એમ નહી. અને નિશ્ચય ના લક્ષ માં એકલો સામાન વસ્તુ છે એ પણ છે. એ બધા નયો નો ભાગ જે બતાવે તે બધું સાચું છે. આશ્રય કરવા લાયક તો એક દ્રવ નો આશ્રય છે. સમજાણું કઈ? આ રીતે સાદવાદ ને સમજી જે વાત અપેક્ષા એ પર્યાય ની દશા, વિકાર ની દશા, ગુણ ભેદ ની દશા એને ગૌણ કરીને ત્રિકાલ દ્રવ્ય અવલંબન આપવા રાગી પ્રાણી બેને એક હારે જોવા જાય કે એને રાગ પર્યાય ઉપર જોવા જાય તો એને વિકલ્પ ઉત્પન્ન થયા વિના રહે નહી. એથી એને વર્તમાન દશા અને ગુણ ભેદ ને વિકાર હોવા છતાં અપેક્ષા એ તેને નથી એમ કહ્યું. એવા સાદવાદ ના સમજી વિતરાગ મત નું સેવન કરવું. વિતરાગ ત્રિલોકનાથ ભગવાને કહેલો ચૈતન ભગવાન એની દ્રષ્ટિ અને જ્ઞાન ને રમણતા નું સેવન, બીજી વાત ને લક્ષ માં અસ્થિ તેમ રાખીને મુખ્ય ગૌણ કથન સાંભળી આત્મા અબદ્ધ સ્પષ્ટ અનન્ય એક રૂપ છે એની મુખ્યતા કરાવવા, બીજાની ગૌણતા કરાવવા આ કથન કરવામાં આવ્યું. મુખ્ય ગૌણ કથન સાંભળી સર્વથા એકાંત પક્ષ ન પકડવો. સમજાણું કઈ? સર્વથા એક પક્ષ પકડવો નહીં. આ ગાથા સૂત્ર નું વ્યાખ્યાન કરતા ટીકાકાર આચાર્ય પણ અમરચંદ્રાચાર્ય આત્મા વ્યવહાર નહીં ની દ્રષ્ટિમાં વ્યવહાર વર્તમાન ઉપચાર નિમિત્તના સંબંધના લક્ષવાળી દ્રષ્ટિમાં એ બધા બધ સ્પષ્ટ કર્મના સંબંધ વાળો વિકાર વાળો ભેદ વાળો અને પર્યાય વાળો છે એ દેખાય એ દ્રષ્ટિમાં સાચા છે. વર્તમાન વ્યવહારના આશ્રય જોતા તે વાત સાચી છે, પણ વ્યવહારને આશ્રય જોતા ધર્મ થાય એમ નથી એમ કેવું થાય. એને ગૌણ કરાવીને નિશ્ચયના વિષય તરફ એને વાળ્યો, જાણ્યો વીર્યનો વાલણ આય કર્યું છે. એથી કરીને વર્તમાન દશાઓ બિલકુલ નથી કે વિકાર જીવમાં નથી તો સંસાર નથી તો સંસારનો અભાવ કરવાનો પ્રયત્ન પણ નથી, કાંઈ નથી એમ શૂન્ય થઈ જાય. પરંતુ શુદ્ધ નયની દ્રષ્ટિમાં વ્યવહાર નયની દ્રષ્ટિમાં એ પાંચ ભાવો છે. પાંચ નો નકાર કર્યો તે પાંચ વ્યવહાર નહી વર્તમાને છે. શુદ્ધ નયની દ્રષ્ટિમાં બદપ્રસાદી પણ જૂઠું છે. આ કથનમાં ટીકાકાર આચાર્ય અપેક્ષા એ કે વાત જે કહ્યો તેમ જાણવું, અપેક્ષાથી કથન કર્યું છે એમ, સર્વથા કથન એમ છે એમ જાણવો. સમજાવવાના કેટલી એની ખુલાસો ગાથાનું ટીકા છોડી પાન વાસું ભર્યું તો હજી બાકી છે. વસ્તુ કોઈ એકાંત ન લઈ જાય અને મૂળ મુદ્દા ની રકમ તરફ વાળવા વાત જ્યાં કરી ત્યાં પછી અવસ્થા ની રકમ ન રહી જાય. સમજાણું કાય એકદમ આત્મા શુદ્ધ છે, અબત્પશ છે, કર્મ થી બંધાયેલો નથી. એ તો કઈ અંતર ની દ્રષ્ટિ માં તે બદ્ધ સ્વભાવ દ્રષ્ટિ નો વિષય નથી, પણ બદ્ધ સ્વભાવ ને રાગ આદિ વર્તમાન અંશ માં નથી એમ માનવા જાય તો મિથ્યા દ્રષ્ટિકોણ આવી. અને મુખ્યપણે વાત કરતા ગૌણપણા ની વાત નો નિષેધ કર્યો તો ન માને તો મિથ્યા છે, અને ગૌણપણું કરીને એનો આશ્રય કરવા જાય, ગૌણપણું તો કરતા આને ગૌણ કરી નાખે, પર્યાય પણ બે ચીજ છે. તો ત્રિકાળ ને ગૌણ કરી નાખીને વર્તમાન ને મુખ્ય કરી નાખે તો પણ મિથ્યા દ્રષ્ટિ. સમજાણું કાય કોઈ પણ નહીં ગૌણ મુખ કરવું છે ને એમ ન હોય કે દ્રવ દ્રષ્ટિ ત્રિકાળ વસ્તુ છે તેને ગૌણ કરી નાખો. ગૌણ કરો એટલે શું, જેમાંથી સાધન સંપન્ન દશા પ્રગટ થાય મોક્ષ ને માર્ગ ની, એ તો અંદર ત્રિકાળી દ્રવ ને આશરે થાય છે, એને કોઈ રીતે ગૌણ કરી શકાય? ત્રણ કાળ ત્રણ લોક માં બની શકે? સાધક પણે કોઈ બી ગૌણ ન કરાય, પણ વર્તમાન જે વ્યવહાર નહીં નો વિષય છે એને ગૌણ એટલે લક્ષ માંથી છોડાવી. એ તો ખરો ત્યારે લક્ષ છોડાવ્યું છે ને. ત્રિકાળ ચૈતન ની સત્તા એક રૂપ છે એમાં એને દ્રષ્ટિને વાળી, એમ બે ને યથાર્થ સમજી અને મુખ્ય પ્રત્યેનું વલણ રાખવું અને ગૌણ ની વાત બિલકુલ નથી એમ માનવી નહીં, એને સંયક દ્રષ્ટિપણું પ્રગટ થાય. તો સમજાણું કાંઈ બહુ ઝીણી વાત, પણ આમાં કેટલું યાદ રહેશે હવે, યાદ કેટલું રાખવું હે. પણ એને ખ્યાલમાં આવી શકે એવું છે ને, જૂનું આ કઈ એવી વાત નથી કે આમ અંદર જ્ઞાન આ છે એમ પકડાય નહીં પ્રત્યક્ષ, એવી આ વાત નથી. સમજાય છે? આ વસ્તુ છે, આત્મા એક સેકન્ડ ના અસંગ ભાગમાં બે અંશ વાળો છે. બે એટલે એક ત્રિકાળી વસ્તુ નો સ્વભાવ નો એક અંશ અને એક વર્તમાન પર્યાય નો ભરાડ અંશ, એક સમય ની સ્થિતિ, વિકાર કે ઉઘાડ, વિકાસ કે વિકાર. વિકાસ એટલે જ્ઞાન દર્શન વીર્ય નો ઉઘાડ અંશ છે અને વિભાવ છે એ છે. એક ત્રિકાળ અંશ દ્રવ્ય નો છે, બે છે અને બે છે માંથી એક નથી એમ માને તો મૂંઢ થઈ જશે. અને બે માં વર્તમાન દશાને ગૌણ કરીને અંતરમાં રહ્યો એ પ્રયોજન લક્ષ માં ન રાખે અને ત્રિકાળ દ્રવ ને ગૌણ કરીને વર્તમાન ને મુખ્ય કરી દે તો એ તે દ્રષ્ટિ અનાદિની છે એની એની રહેશે. સમજાણું કાંઈ? અરે વાન થાય સજા જાળિયા માં વાત તો ભાઈ જે હોય એવી હોય બી શું થાય છે. સજા જાળિયા માર્યાની વાત છે. લગ્ન થતા હતા કોક ના, બહુ લગ્ન સમજ્યા ને, લગ્ન ક્યાં કહેતા તમારે, શાદી હોતી હતી. શાદી માં એક આવ્યો પંડિત, એક પંડિત પોતે શાસ્ત્ર ભાષા થી એની લગ્ન ની વિધિ બોલતો હતો. કઈ સમજાતો હા. એક આવ્યો બીજો ભરાવા, ભરવાડ ના લગ્ન થતા હતા, પછી ત્રી એકાય પણ એમ ને, એમાં આવે છે ને ગાય નો સજા જાળિયા માળિયા ખૂબ સાજે. આ ખરા શાસ્ત્રી છે. આ તો પન્ની તો સજા જાળિયા માળિયા મળશે, મેળ્યું મળશે ને એમ કે છે, પણ એની લગ્ન આવી આના શું કામ છે? અને પણ ઓની ભાષા એવી ને સજા જાળિયા માળિયા ખૂબ સાજે આવે છે ને ગાય ના આવે ને ચોપ ના ભણતર માં આવશું પેલા. આ મારો પંડિત લાગે છે એમ ગપ્પા મારે વાર્તાના અને કથાઓમાં ઓલાને સમજાય એવા આ મારી પંડિત હતી. મૂર્ખાય છે ભગવાન આત્મા એક સમય નો આમ જ્ઞાન જ્યોત ચૈતન છે, અનંત ગુણ નો પિંડ છે, એની સમય સમય ની અનંતી અવસ્થાઓ થઈ રહી, એમાં કેટલીક વિકાર ને કેટલીક નિર્મળ અનાદિ ની છે, અનાદિ ની છે. નિર્મળ એટલે સંદગ્ધ સંજ્ઞાન ની વાત નથી, અસ્તિત્વ ગુણાદિ ની પર્યાય અનાદિ ની નિર્મળ એવી જ વસ્તુ ની સત્તા નું સ્વરૂપ છે. એમાં અનાદિ થી એના અંશ વર્તમાન ઉપર જેની સત્તા ના સ્વીકાર ની બુદ્ધિ છે, કેમ કે ત્રિકાળ શું છે તો કોઈ જોયો જાણ્યું નથી, સાંભળ્યું નથી, વિચાર્યું નથી. વર્તમાન 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 રાગ કરવો ને આ કરવું આ કરવું એ ઉપર ધર્મ માનીને અનાદિથી બેઠા. એને આ વાત કરે કે ના એ વાત છે, એને ગૌણ કરજે, લક્ષ છોડી પક્ષપાત છોડી દેજે. આ છે પણ કીધું તમને, પણ એનો પક્ષપાત માં ઉભો રહીશ નહીં. કાયમી જ્ઞાન ચૈતન ભાવ ધ્રુવ આનંદકંદ છે, એવા એક ભાવ ઉપર નજર કરજે તો તારા કલ્યાણ ના રાહ ત્યાં નીકળશે. સંન્યાસ દર્શન જ્ઞાન ચારિત્ર ના અંકુર એમાંથી ફૂટશે, કઈ વર્તમાન પર્યાય ના અંશ પર દ્રષ્ટિ આપતા એ ફૂટશે નહીં. તો અમને પણ એ વાત લાગે આકરી એમ કે છે. સજા માવજા જેવી હોય તો કે હા આમ પૂન થાય, એ પૂન થી આમ પૈસા મળે, પૈસા થી પાછા ધન ને ધન થી પાછો ધર્મ થાય, ધર્મ થી મળે ધન ને ધન થી પાછો થાય ધર્મ. આ વાત હતી કેટલી ભૂડ માં હતી નથી સાંભળને હવે સમજાણું કાય. આ ક્રિયાઓ કરવી, આ વ્રત પાળવા, હોત ભક્તવા, ફલાણા સમજ્યા ને, સોળસ કારણ ભાવના ફલાણું લાવો ભાઈ ગાઈએ. અરે ભગવાન ની વાણી ઘર અને એમાં ઉઠ્યો વિકલ્પ એ પણ એક વિકાર, અને વિકાર ના કાળે તેને જાણવાના સૂક્ષ્મ નો અંશ પણ વર્તમાન પૂરતી દશા. એ કઈ કાયમી ચીજ, કાયમી ચીજ ઉપર અંતર દ્રવ્યાર્થિક નહીથી અંતર જોયા વિના એને સંન્યક દર્શન સંન્યક જ્ઞાન એના શિકાળ આશ્રય વિના ચારિત્ર ત્રણકાળ ત્રણ લોક માં થાય પડે જીણું લાગે આકડો. એ પણ ત્યાં વ્યાસ કર્યો નથી ને પ્રભુ, જે રસ્તે જોયો નથી એ રસ્તો આકડો તો લાગે, પણ હવે એને સુખી થવું હોય તો આ પંથ સિવાય બીજો રસ્તો. સુખી થવો હોય, ધર્મ કરવો હોય, સ્વતંત્રતાની જાહેરાત પ્રસિદ્ધિ કરવી હોય, ભગવાન આત્મા આ રીતે છે. પુરાણ અનંત ગુણ નું એક રૂપ, અનંત ગુણ નું એક રૂપ અનંત ગુણો ભેદ એ દ્રષ્ટિ નું લક્ષ પડી દીધું. વર્તમાન અવસ્થા તે પણ તે ગુણ નો એક અંશ, એક ગુણ નો એક કાળી એક સમય નો ચાલુ કાળ નો એક અંશ એ ઉપર થી દ્રષ્ટિ કરી દીધું. અને ધ્રુવ ચૈતન માં અંતર્મુખ વળજે કે જેથી તને પૂર્ણ સ્વભાવ દ્રષ્ટિમાં આવતા શાંતિ ની શાંતિ ના વેદન ની દશા પ્રગટ થાય, એટલે કે ધર્મ દશા પ્રગટ. એ સિવાય કોઈ રીત ત્રણ કાળ ત્રણ લોક માં બીજું કોઈ કહે વસ્તુમાં એમ નથી. કલ્પના થી સંતોષ મનાવે માને અનાદિ થી માની ત્યાં નવી વાત છે. હું સમજાણું કઈ વળી હજી એક વાત બાકી રહી જાય છે કે નહીં શું છે ને. અહી એમ જાણવો કે આ નય છે, નય એટલે જ્ઞાન નો એક ભાગ, નય એટલે આત્મા વસ્તુ ત્રિકાળી છે, એનો જ્ઞાન એક ત્રિકાળી ગુણ છે, એની એક વર્તમાન દશા શ્રુત પ્રમાણ શ્રુત રૂપી પ્રમાણ જ્ઞાન કે જે શ્રુત ભાવ છો તો વાણી બાણી ની વાત નથી. ભાવ શ્રુત રૂપી જ્ઞાન પ્રમાણ એ પ્રમાણ બે ને જાણે, ત્રિકાળી દ્રવ્ય ને પણ જાણે અને વર્તમાન પર્યાય ને જાણે, એવું પ્રમાણ એ પ્રમાણ નો એક ભાગ જે ક્યાં ત્રિકાળ ને જોવે અને ક્યાં વર્તમાન ને એવા એક ભાગના જ્ઞાન ના અંશ ને નય કહેવામાં આવે. સમજાણું કઈ પણ હવે એને કોઈ દી નકારે ચડે કે આ સમજાય નહીં સમજાય નહીં તો અનંત કાળથી એને માંડી છે. આ નય છે તે શુદ્ધ જ્ઞાન પ્રમાણ નો અંશ છે. જુઓ ભગવાન આત્મા પોતામાં આગમન નિમિત્ત થી પોતામાં થતું જ્ઞાન નિમિત્તો એ ઉપાદાન માં થતું સંન્ય જ્ઞાન કે જે સંન્ય જ્ઞાન શુદ્ધ પ્રમાણ છે એ તો એક સમયની અવસ્થા ઉપયોગ ભલે અસંખ સમય એક કામ કરે પણ એ શુદ્ધ પ્રમાણ છે તો આત્માના દ્રવ્યના ગુણની જ્ઞાનની એક અવસ્થા એ એક અવસ્થાનો પણ એ નય એક ભાગ છે. સમજાણું ખાય એ શુદ્ધ જ્ઞાન પ્રમાણનો એક અંશ છે. શુદ્ધ જ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે. શુદ્ધ જ્ઞાન કે આત્મા અસંખ પ્રદેશ આ જ્ઞાન છે એમ કઈ ત્યાં જાણતો નથી પણ આ જ્ઞાન આદિ આ પૂર્ણ સ્વભાવ છે. કારણ કે અંશ વર્તમાન પ્રદેશ અંશ છે અને અંતર આ ચીજ આખી આ રીતે છે એમ પરોક્ષ રીતે જાણે છે. તેથી આ નય પણ પરોક્ષ જ જણાવે છે. સમજાણું કઈ નય એટલે શુદ્ધ જ્ઞાન નો એક ભાગ એ પણ આત્માના પિતાળી ભાવને પરોક્ષ જ જણાવે છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નય નો વિષય ભૂત એ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય નામ સ્વભાવ એનો જે વિષય એટલે એવા નય નો જે વિષય બદ સ્પષ્ટ આદિ પાંચ ભાવથી રહિત એ શુદ્ધ દ્રવ્ય નો વિષય એટલે એ શુદ્ધ પ્રમાણ નો એક ભાગ જે નય એટલે જ્ઞાન નો એક પડખું કે જે જ્ઞાન નું પડખું સ્વ આખા જ્ઞાન તરફ વળે તે જ્ઞાન બધ પ્રસાદી રહી થી આત્મા ચૈતન્ય શક્તિ માત્ર છે એમ બતાવે. ચૈતન્ય શક્તિ ચૈતન્ય ભાવ બોધ બીજ ભાવ ત્રિકાવ એક ભાવ એમ એ નહીં બતાવે. એ શક્તિ તો આત્મામાં પરોક્ષ છે. એ જ્ઞાયક ભાવરૂપી ટીકાવ સ્વભાવ જે સંન્યક દર્શન નો વિષય એ તો પરોક્ષ છે. પ્રત્યક્ષ ટીકાવ શક્તિ ક્યાં પ્રત્યક્ષ છે? વળી તેની વ્યક્તિ એટલે જ્ઞાન શક્તિની પ્રગટતા જ્ઞાન ગુણની વર્તમાન દશાની પર્યાયરૂપ અવસ્થારૂપ પ્રગટતા કર્મ સંયોગથી એટલે કે કર્મ નો એમાં નિમિત્ત છે. મતિ સુદાદિ જ્ઞાન રૂપ છે. નિમિત્ત ના સંબંધમાં છે ને એટલે ત્યાં કેવળ જ્ઞાન નથી. મતિ સુત અવધિ આદિ જ્ઞાન રૂપ છે. એમાં મતિ સુત આદિ મતિ જ્ઞાન દ્વારા આત્મા આ છે એમ જાણીને પછી સુદ દ્વારા અનુભવમાં ફીર થાય એવું જે મતિ સુદ જ્ઞાન નો ભાગ તે કથનચિત અનુભવ ગોચર હોવાથી મતિ સુદ જ્ઞાન તે કોઈ અપેક્ષા એ આત્મ સાપેક્ષ ની અપેક્ષા એ પ્રત્યક્ષ રૂપ પણ કહેવાય. સમજાણું કઈ ભગવાન આત્મા વસ્તુ બને એની જ્ઞાન રૂપ શક્તિ તે ગુણ એની પ્રગટ અવસ્થા તે મતિ ને સુત એની દશા એ દશાને પણ કોઈ અપેક્ષા એ પ્રત્યક્ષ કહેવાય છે. એટલે જેમાં રાગ ને નિમિત્ત ની અપેક્ષા નથી એકલા આત્માની સાપેક્ષતાથી મતિ શુદ્ધિ પ્રજ્ઞો એને પ્રત્યક્ષ પણ કહેવામાં આવે. સમજાણું કઈ આ સંન્યક દર્શન બતાવાય છે. સુનલભાઈ એકલી ભક્તિ કરે આમ આમ કરે એમાં કઈ વળે ઉન્નતિ એમ કે છે. ભગવાન દેવગુરુ શાસ્ત્ર તો શુદ્ધ કહેવાય અને શુદ્ધ ની ભક્તિ કઈ રાગ કહેવાય? એમ પ્રશ્ન એક વાત. અરે રાગ કહેવાય તે ચિત્ત નો વિસ્તાર છે પ્રસાર છે. ભગવાન ત્રિલોકનાથ અરિહં સિદ્ધ પરમાત્મા કે પંચ પરમેશ્વરી એના તરફ નું વર્ણ એ મન નો વિસ્તાર પ્રસાર ચિત્ત નો છે. એ જ્ઞાન નો વિસ્તાર રાગ છે. ચિત્ત ના સંગે રાગ થાય એનાથી કલ્યાણ માને વિચારથી
બરાબર
નોંધ છે. જે મહાન ખાણ પ્રભુ ચૈતન એમાંથી જે દશા નીકળે એના તરફ વળતો નથી ને જે ભગવાન બાર છે, બાર છે જે એની સત્તાના નથી, બહારની સત્તાના ભગવાન ને અવલંબીને આ ભગવાન જગાડવા માંગે એ ભગવાન એવો જાગે એવો સમજાણું કઈ જે છે ભગવાન આત્મા એમાં જ્ઞાનરૂપી શક્તિ જે ગુણી તો ત્રિકાવશે કરો એમાં થતી મતી શુદ્ધ જ્ઞાનની અવસ્થા દશા હાલત પર્યાય તે કોઈ અપેક્ષા એ અનુભવ ગણ હોવાથી કેમ કે તે રાગ જ્ઞાન આ આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ છે એમ મતી શુદ્ધ માં આત્મ સાપેક્ષ અનુભવ થાય તેને પ્રત્યક્ષ પણ કહેવામાં આવે. એક ફેરી કહ્યું તો મતી શુદ્ધ પરોક્ષ છે, અહીં કહ્યું કે એનો નય ભાગ એ પરોક્ષ છે, સમજાય છે. આમ દેખાતું નથી એમ પણ ભગવાન આત્મા જ્ઞાયક ચૈતન મૂર્તિ ને અંતર્મુખ મતી સુત વળી પકડતા એમાં કોઈ મન ને રાગ ની અપેક્ષા નથી, તેથી તે મતી સુત જ્ઞાન ને પણ પ્રત્યક્ષ કહેવામાં સમજાણું કઈ સમજાય છે. આમાં રાગ ને નિમિત્ત ની સાપેક્ષતા જ્ઞાન ને આવે તો તેને પરોક્ષ કહેવાય, એ તો પર સત્તા અવલંબન ભાવ એ મોક્ષ માર્ગ નહીં.
બરાબર
સમજાણું કઈ સ્વસત્તા ચૈતન ના અવલંબનશીલ જે જ્ઞાન એ મોક્ષ નો માર્ગ છે.
બરાબર
સમજાય છે કઈ. એની તો વાત એને સત્તા સ્વસત્તા માંથી કાઢવું છે, પર સત્તા માંથી કાઢવું છે. જે જ્ઞાન નો એક અંશ પર સત્તા અવલંબી કામ કરે એને મોક્ષ માર્ગ છૂટવાનો માર્ગ હોય શકે ને એમાં. સમજાણું કઈ. એથી સ્વસત્તા જ્ઞાયક મૂર્તિ પ્રભુ એનું હોવા પણ મતી શુદ્ધ જ્ઞાન દ્વારા પકડીને જે પ્રત્યક્ષ દશા થઈ એને અનુભવની અપેક્ષા પ્રત્યક્ષ પણ કહેવામાં સમજાણું કઈ કે જેમાં પર સત્તાનું અવલંબન નથી તેથી એને પ્રત્યક્ષ રહ્યો. આનંદ ની અપેક્ષા અત્યારે નથી, અત્યારે તો જ્ઞાન ની અપેક્ષા છે. મતી સુતના જ્ઞાન ની અપેક્ષા એ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. વસ્તુ છે એને એને લક્ષમાં તો લેવી જોઈએ કે નહીં સમજાણો. પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે કેમ કે એને પરોક્ષ પણ લીધી હતી છે, કારણ મતી સુત જ્ઞાન આમ સીધી સીધું દેખાતું નથી માટે પરોક્ષ કીધું. પણ મતી શુદ્ધ જ્ઞાન ને પરની અપેક્ષા રહી નથી અને એકલા આત્મ સાપેક્ષે કામ કર્યું માટે તેને પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. સમજાય છે આમાં. અરે આ તો સમજણું સમજવું ને સમજવું, એમાં સમજવું એ કરવું નથી, કઈ કરવાનું એમાં નથી આવતું કે છે. પણ શું કરવું છે, જેવી ચીજ છે કાયમી તેના પ્રત્યેનું જ્ઞાન શ્રદ્ધા ને સ્થિરતા કરવી એ કરવું. નિયમન જમ કજમ નિયમ થી જે કરવા લાયક કર્તવ્ય તો એ છે. સમજાણું કઈ. ચિઠ્ઠીમાં લખ્યું છે ને કે અજ્ઞાની મૂળ જીવને આગ્યમ પદ્ધતિ હારી લાગે છે, કારણ કે જે પ્રત્યક્ષ પ્રમાણે આમ કઈ કરીશું અપાયા દયા પાડ્યા વ્રત કર્યા આ કર્યું આ કર્યું એમ એને દેખાય છે રાગ માટે એને એ વ્યવહાર કહે. અધ્યાત્મ ના વ્યવહાર ને પણ એ સમજતો ભગવાન આત્મા એક સમય નું નિષ્ક્રિય બિંબ એમાં એકાગ્ર થાય તેને અહીંયા વ્યવહાર અધ્યાત્મ નો કહેવામાં. સમજાણું કઈ. આમ દેખા આ કર્યું આ છોડ્યું આ વ્રત પહેર્યા એ તો આગમ પદ્ધતિ નો શુભ ભાવ, એ તો બંધ પદ્ધતિ ના ભાગ ની વાત છે. એમાં અબંધ સ્પષ્ટ જે વાત છે પરથી બધ સ્પષ્ટ વિના નો ચૈતન્ય પ્રભુ એવી દ્રષ્ટિમાં જે અબંધ અબંધ દ્રષ્ટિમાં આવતા પરિણામ અબંધ પરિણામે પ્રણમે અબંધ પરિણામે પ્રણમે એ અબંધ પરિણામ કહો કે મોક્ષ નો માર્ગ કહો. સમજાણું કઈ? ભગવાન આત્મા પરથી બધ સ્પષ્ટ રહીત અબધ છે, એક રૂપ છે. એવા અબધ ની દ્રષ્ટિમાં એકાકાર થતા પર્યાયમાં અવસ્થામાં અબંધ પરિણામ પ્રગટ્યા, એનાથી બંધ ન હોય અને એનાથી છૂટ્યા વિના રહે, અબંધ પરિણામ થી રાગ થી છુટકારો થયા વિના રહે નહી. એને અબંધ પરિણામ ને અબંધ સ્વભાવ ના આશ્રય થતા ભાવ ને મોક્ષ મારક કહેવામાં આવે. સમજાણું કઈ? એ બધા વ્યવહાર ના વિકલ્પો આન આન એ બધા હોય ખરા, ભૂમિકા પ્રમાણે નિમિત્ત બંધ નું કારણ છે. એ સંન્યગ્ર સંજ્ઞાન જે અબંધ પરિણામ એની જાતમાં એ ભવતા નથી. સમજાણું કઈ? અને સંપૂર્ણ જ્ઞાન જે કેવળ જ્ઞાન, આ પર્યાય ની વાત છે. ત્યારે પૂરણ કેવલ જ્ઞાન જે એક સમયની દશા થાય, તે જો કે સદમસ ને પ્રત્યક્ષ નથી. સદમસ તો સદમ નામ આવરણમાં સ્થળ રહેલા, સદમ નામ આવરણ ને સ્થળ રહેલા એમાં રહેલા એને કેવળ જ્ઞાન પ્રત્યક્ષ આ પર્યાય એમ ખ્યાલમાં આવતું તો પણ આ શુદ્ધ નહી. જે જ્ઞાન નો અંશ વર્તમાન અલ્પ હોવા છતાં જેનો એ છે તે પૂરણ સ્વભાવે એક રૂપ છે એમ શુદ્ધ નહી પરોક્ષ તેને દેખાડે. આ પૂરણ છે અને તેનાથી પર્યાય પ્રગટ થાય પણ પૂરણ હોય. શું કીધું? સમજાણું કઈ? પલકતું જ્ઞાન નો એક અંશ, એ અંશ શુદ્ધ નહી જે સ્વભાવની એકતાને બતાવી તે જ શુદ્ધ નહી. આ સ્વભાવની એકતામાં ભેદ નથી, તેથી એની પૂર્ણતા ની અભેદ દિશા જ્ઞાન ની થાય એને પણ એ શુદ્ધ નહી બતાવે. અન્ય જ્ઞાન માં કેવળ જ્ઞાન કેવું હોય એની પ્રતીત એને આવી સંપૂર્ણ કેવલ એક સમયમાં ત્રણ કાવ ત્રણ લોક આત્મ સાપેક્ષ થઈને જાણે એવું આ શુદ્ધ નહી પણ બતાવે છે. સમજાણું કઈ? જ્ઞાન કેવળ જ્ઞાન પરોક્ષ જણાવે છે, જણાવે છે. કેમ? કે જ્ઞાન ભાગ અંતર્મુખ રહ્યો અને સંન્યક વિશેષતાની જાત પ્રગતિ, તો સંન્યક વિશેષતાનો વિષય જ્યાં સ્વજ્ઞેય પૂરણ છે. કેમ કે અવસ્થા પલટે છે, આ ચીજ જે છે અંતરમાં એ એક રૂપ ધ્રુવ છે એટલે પૂરણ છે. એને આશરે એકાકાર થતા પૂરણ સર્વજ્ઞ દશા પ્રગટે એમ શુદ્ધ નહી બતાવી રહી. કર્મજી વાર્તા ઓછું આવે, બાહુબલી જામ ઉભા થા બાર મહિના સુધી ઈ જ હાલે છે. ક્યાં ક્યાં ઉભા થા કેમ એની વાત હાલે છે. બધા જોડે સર્પ ને દેખે આમ સર્પ વિટાળા થા ને વેલડી હતી ને આ ઉભા થા અંતર દ્રવ્ય ને આશરે અંદર માં પડ્યા હતા. સમજાણું? તો જરી વિકલ્પ થોડો રહી ગયો, ક્યાંક ઉભો છું એટલે નિર્વિકલ્પ ચિત્તા ની શ્રેણી થવી જોઈએ. થઈ નીચે અટકી હતા તો ભાવલિંગી સંત આ મતી સુધ થી પકડેલો આત્મા એમાં એ રમતા હતા. સમજાય છે? કાય હા આમાં પણ એને કર્યું શું અહીંયા વાત હાલે છે. એને કર્યું છું આમ એ સ્વરૂપ પ્રભુ આત્મા છે. આ આત્માને અટકેલી દશા એ તો સંઘના લક્ષ્ય ઉત્પન્ન થાય છે. આ અસંગ પ્રભુ આત્મા એના પૂર્ણ લક્ષની એકાગ્રતા થતા અસંગપણાની દશા પૂર્ણ થાય એમ શુદ્ધ નહી સુતનો પરોક્ષ ભેદ એ એને બતાવી પ્રતીત કરાવી રહ્યો. સમજાણું કઈ? જ્યાં સુધી આ નહી ને જીવ જાણે નહી ત્યાં સુધી અનાદિ કાળ થી એને આ નહી ના વિષય ને નહી ને જાણ્યો. એ તો નહી ને જાણ્યું કોક નહી ના આ નહી ને જીવ જાણે નહી ત્યાં કયા નહી ને આ ત્રિકાળી બતાવનાર શુદ્ધ નહી એને જાણે નહી એના વિષય ને ઓળખે ત્યાં સુધી આત્માના પૂરણ રૂપનું જ્ઞાન સદ્ધાન થતું નથી. ભગવાન જ્ઞાન સ્વરૂપે આનંદ રૂપે પૂરણ છે. જેનું તદ રૂપ તદાત્મ રૂપ દ્રેવ સાથે તદાત્મ રૂપ છે, એ દ્રેવ જેમ અખંડ ને પૂરણ છે તેમ એનો ગુણ પણ અખંડ ને પૂરણ છે. એ પૂરણ રૂપ નું જ્ઞાન સદ્ધાન પર્યાય દ્રષ્ટિથી થતું નથી. આ લઈને જાણ્યા વિના તેથી શ્રી ગુરુ આ શુદ્ધ લઈને ભગવાન કુંકુંડાજારાદી એની આ કથન પદ્ધતિ અલૌકિક જેની ચમત્કારી સમજાય છે. કઈ બધા શાસ્ત્રો જુઓ તો એમાંથી આ બીજ અહીંથી નીકળશે. હજારો શાસ્ત્રો ના મૂળ જ્યાં કુંકુંડાચાર સાક્ષાત ભગવાન પાસે ગયા. ભરતના માનવી માનવપણે જાત્રા ભગવાનની કરે. પંચમ કાળમાં જન્મેલા સાક્ષાત તીર્થંકર ના ભેટા થાય. આત્મ ભેટા કર્યા ને ભગવાન ના બાર ભેટા થયા. અને એ લાયરા સમજાણો કે ભગવાન પાસેથી હું આ લાયો છું. પરદેશી આવે તો છોકરા માગે ને બાપા એ બાપા હું લાવ્યા, મારા હાથ હું લાવ્યા, મારા હાથ હું લાવ્યા. બધા ભાવ છે મારા. ચાર છ મહિના બાર ગયા હોય હું લાવ્યા, શું ઓલગ તારા રમકડા, તારી માં હાથું કપડા, આ ઢીકણા હાથું આ, અને આ તો આ સોના નો દાગીના થોડા હોય. ખુશી ખુશી ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા પાસે જઈ કુંકુંડાચાર કે છે જો હું આ લાવ્યો છું. હો સમજાણું કઈ. અને આ વાત કહીએ છે કે સાંભળજો, એમ કીધું છે ને સાંભળજો. અનંતકાળ માં એ સાંભળી એમ કહ્યું છે, સાંભળી નથી અત્યાર સુધી એમ માન નક્કી કર. નથી સાંભળેલું સંભળાવીએ છીએ એમ કર. અરે પણ અમે તો અનંતવાર સમયસર શાસ્ત્રો નહોતા ભણ્યા, અગિયાર માં નહોતો આવ્યું, નવ પૂરો નથી ભણ્યો, પણ સાંભળને જે ભણવું જોઈએ તે ભણ્યો નથી. ભગવાન પરમાત્મા ત્રિલોકનાથ આમ કહેતા હતા. ત્યાં ત્યાં મૂકે છે ને જિનવર દેવ આમ કે છે. આમ માને પર ને જીવાળો મારો જિનવર દેવ તેને મુંડ કહે છે. તમે સીધું કોને ભાઈ ભગવાન એમ કે છે. મેં કહ્યું છે તો સમજાણું કઈ. તેથી શ્રી ગુરુ એ આ શુદ્ધ નહીં ને ભગવાન આત્માના પૂરણ ધ્યેય ને પકડાવે તેવી નહીં ને પ્રગટ કરી ઉપદેશ કર્યો છે કે બસ પ્રસાદી પાંચ ભાવથી રહી, કર્મના સંબંધ ને ભેદથી રહી, પૂરણ જ્ઞાન ઘન સ્વભાવ, પૂરણ જ્ઞાન ઘન સ્વભાવ આત્માને જાણી. પૂરણ જ્ઞાન ઘન સ્વભાવ આત્મા એમ પૂરણ જ્ઞાન ઘન સ્વભાવ. કારણ કે જ્ઞાન છે એનું સત્વ છે એનું, એના શક્તિમાં અપૂર્ણતા કે ભેદભાવ દોષ કે દુઃખ એમાં હોય શકે જ નહીં. એક રૂપ ચૈતન્ય પૂર્ણ જ્ઞાન ઘન એવા સ્વભાવવાન આત્માને જાણી શ્રદ્ધાન કરવો. એવા આત્માને જાણી ચૈતન્ય પુંજ છે એમ અંતર્મુખથી જાણીને શ્રદ્ધાન કરવું. પર્યાય બુદ્ધિ ન રહેવું, વર્તમાનના અંશ બુદ્ધિમાં આંખો માનીને રખડી રહ્યો એમ ન કરવો. ઓ સમજાણું કઈ. અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે એવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી. આવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો અને વિના દેખે શ્રદ્ધાન કરવું તે જૂઠું શ્રદ્ધાન છે. વિના દેખે શ્રદ્ધાન સી રીતે મારે કરવું? દેખ્યા વિનાનું શ્રદ્ધાન તો ખોટું કહેવાય. એનો ઉત્તર હે આ નમૂનો દેખાડે છે ને. આ દેખેલાનું શ્રદ્ધાન કરવો એ તો નાસ્તિક મત છે. એકનું દેખીને માનવું કે આ છે નદીનો કાંઠો, આની કોર છે દરિયાનો, એટલું જ માનવું. પણ અમે કાંઠો નથી, પાણી છે ને આધાર જીવ સમજાણો. એકના દેખવાને જ માનવું તે નાસ્તિક છે. જોયો છે એને કોઈ દી? આંખે ક્યાં જોઈ છે? ત્યાં તો આમ જડ દેખાય છે. હજી સમ આંખ છે વાત કરે કે આંખ ઓલી આંખ નો આંખ ન ગણાય, આંખ નો ઓલી આંખ ના ગણાય, સંખ્યા જેમ આવે છે ને. આમ બંધ કરે ન્યાય બંધ થાય, ઈ નો હોય તો આ ન જણાય, આ નો ન્યાય ન જણાય, પણ છે તો આંખ ન્યા કઈ છે તો નિમિત્ત છે. એમ ખરેખર તો આંખ નો આ ભાગ છે, એ પરમા ક્યાંય આવતો નથી, છતાં શરીર ક્યાં પરમા આવે છે, ઉપાસની કરી આવી છે. જળ નીકળી જાય, દેખવાને જ માનવું અને વાસ્તવિક ચીજ છે એને ન માનવી તો નાસ્તિક મત છે. જૈન મતમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રમાણ માનવામાં આવ્યા છે. બે પ્રમાણ, પ્રમાણ એટલે જ્ઞાનનું તોલ કરનાર, જ્ઞાનમાં તોલ વસ્તુનો માપ કરનાર બે પ્રકાર માનવામાં આવ્યા છે, એ પ્રત્યક્ષ અને એ તેમાં આગમ પ્રમાણ પરોક્ષ છે. આગમ જ્ઞાન સર્વજ્ઞે કહેલું, એના જ્ઞાનમાં આવ્યું એ પરોક્ષ છે, તેનો ભેદ શુદ્ધ નહીં છે. આગમ તો નિમિત્ત છે, અહીં તો ભાવ આગમ લેવું છે. આગમમાં અહીં જ્ઞાન થયું, ભાવ આગમ, એનો એક ભાગ નહીં, શુદ્ધ નહીં, એનો એક અંશ છે. આ શુદ્ધ નહીં ની દ્રષ્ટિથી શુદ્ધાત્માનું સિદ્ધાંત કરવો, એ જ્ઞાનના અંશ દ્વારા આ આમ બહિર્મુખ છે એ વસ્તુ નહીં, પણ એ અંશ જેનો તેમાં આ અંતરમાં એક વસ્તુ છે એમ પરોક્ષપણે શુદ્ધ નહીં ને થી જાણી શુદ્ધાત્માનું સિદ્ધાંત કરવું. કેવળ વ્યવહાર પ્રત્યક્ષ નો જ કામ ન કરવો, કે અમને તો દેખાય નજરે તો, પણ એવું તો દર્શન શું દેખાય છે, પેઢી ત્રીજી પેઢી ચોથી પેઢી આમ જોઈ નહીં, માને છે કે નહીં, ન્યાય થી માને છે કે નહીં, અંદર હડકા બાળકે ક્યાં જોવામાં આવે છે, આપણને બોલા ફોટામાં દેખાય છે, ફોટામાં દેખાય શું છે, ન્યા હડકા છે, ન્યા ક્યાં હડકું ફેરી દીધું ફોટામાં. ભગવાન આત્મા જ્ઞાન ના ન્યાય દ્વારા આગમે કહેલા લક્ષ કરીને પોતાનું લક્ષમાં શુદ્ધ જ્ઞાન લઈને એનો એક ભાગ શુદ્ધ રહી તેને પરોક્ષ રીતે આત્માને પૂરણ પ્રતીતમાં લેવો, કેવળ એકાંત વ્યવહારનો પક્ષ રાખવો નહીં.